એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે છે ને ભૌતિકશાસ્ત્રના ઇતિહાસની એક બહુ જ રસપ્રદ સફર કરવાના છીએ. જે એલ હેલબ્રોનનું પુસ્તક છે ધ હિસ્ટ્રી ઓફ ફિઝિક્સ, એના માધ્યમથી.
નમસ્કાર.
અને હા, આ પુસ્તક ખરેખર મહત્વનું છે, કેમ કે તે વિજ્ઞાનને અને ખાસ તો ભૌતિકશાસ્ત્રને ખાલી સૂત્રો અને સિદ્ધાંતોના સંગ્રહ તરીકે નથી જોતું, પણ એક જીવંત, એકદમ ધબકતી માનવીય પ્રવૃત્તિ તરીકે રજૂ કરે છે. તે સમજાવે છે કે કેવી રીતે આ વૈજ્ઞાનિક વિચારો જે છે એ સમાજ, સંસ્કૃતિ અને જે તે સમયના સંજોગો હોય ને એમાંથી આકાર લે છે.
હા, બરાબર. ઘણીવાર આપણે એમ જ માની લઈએ છીએ કે વૈજ્ઞાનિકો એટલે પેલા સફેદ કોટવાળા, દુનિયાથી સાવ અલગ લોકો.
હા હા.
પણ આ પુસ્તક યાદ અપાવે છે કે ભાઈ, વિજ્ઞાનનો વિકાસ પણ એક ઇતિહાસ છે. એમાં સંઘર્ષ છે, સહયોગ છે, પૈસાની વાત છે, સામાજિક માન્યતાઓ છે, બધું જ છે.
ચોક્કસ.
અને આ ઇતિહાસ સમજવો જરૂરી છે. વર્તમાન વિજ્ઞાનને સમજવા અને ભવિષ્યમાં શું થશે એનો અંદાજ લગાવવા માટે. તો ચાલો શરૂ કરીએ આ ઊંડાણપૂર્વકની ચર્ચા.
તો સૌથી પહેલા લેખક વિશે જરાક વાત કરીએ. જ્હોન લેવિસ હેલબ્રોન 1934 થી 2023 સુધી વિજ્ઞાનના ઇતિહાસ ક્ષેત્રે બહુ મોટું નામ હતું એમનું.
હા.
એમની બેકગ્રાઉન્ડ પણ રસપ્રદ છે. એમણે છે ને ભૌતિકશાસ્ત્રમાં પીએચડી કરી યુસી બર્કલેથી,
અને પછી
ઇતિહાસમાં રસ પડ્યો, ખરું ને, વિજ્ઞાનના ઇતિહાસમાં.
હા, બરાબર.
અને ખબર છે, આ જ વાત એમને ખાસ બનાવે છે. એમની પાસે ફિઝિક્સની ઊંડી ટેકનિકલ સમજ હતી અને સાથે સાથે ઇતિહાસનું વિશ્લેષણ કરવાની ક્ષમતા પણ. આ બંનેનું મિશ્રણ એમના લખાણમાં દેખાય છે. હેલબ્રોનની ખાસ વાત એ છે કે તેઓ ખાલી મહાન વૈજ્ઞાનિકો અને એમના સિદ્ધાંતો પર જ ફોકસ નથી કરતા.
અચ્છા, એટલે વ્યક્તિઓ કરતા પરિસ્થિતિ પર વધુ ભાર મૂકે છે.
બરાબર. એ સંસ્થાઓ જેમ કે યુનિવર્સિટીઓ છે, સાયન્ટિફિક અકાદમીઓ છે, લેબોરેટરીઓ છે, એના મહત્વ પર ભાર મૂકે છે, કારણ કે આ સંસ્થાઓએ જ વૈજ્ઞાનિક સંશોધનને શક્ય બનાવ્યું.
ઓકે.
એમના મતે ફંડિંગ ક્યાંથી આવે છે, વૈજ્ઞાનિકોનો સામાજિક દરજ્જો શું છે, કયા સાધનો મળે છે, આ બધું જ ભૌતિકશાસ્ત્રના ઇતિહાસનો એક ભાગ છે.
એટલે ખાલી શોધ નહીં, પણ શોધ પાછળનું આખું તંત્ર.
ચોક્કસ. તેઓ વિજ્ઞાનને એની સાંસ્કૃતિક અને સંસ્થાકીય જડો સાથે જોડીને જુએ છે. આનાથી આખો વિકાસ વધુ વાસ્તવિક લાગે છે, નહીં?
હા, સાચી વાત છે. તો પછી આ પુસ્તકનો મુખ્ય તર્ક શું છે? મતલબ કઈ મોટી વાત કહેવા માગે છે લેખક?
જુઓ, પુસ્તકનો કેન્દ્રીય વિચાર એ છે કે ભૌતિકશાસ્ત્રનો વિકાસ કોઈ સીધી લીટીમાં નથી થયો. એવું નથી કે બસ એક પછી એક શોધો થતી ગઈ અને જ્ઞાન વધતું ગયું. હેલબ્રોન કહે છે કે ભૌતિકશાસ્ત્રનો જે રસ્તો છે ને એ ઇતિહાસમાં સતત ઘડાતો રહ્યો છે. શેનાથી? તો સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય, ધાર્મિક, આર્થિક, આ બધા પરિબળોથી.
ઓકે.
એટલે ભૌતિકશાસ્ત્રને સાચી રીતે સમજવું હોય તો એના વૈજ્ઞાનિકો, એમને મદદ કરનારા લોકો, એમના સાધનો અને એમની સંસ્થાઓ, આ બધાના ઇતિહાસને સમજવો પડે.
એટલે કે શું શોધાયો એ તો જાણવું જ, પણ એ કેવી રીતે અને શા માટે એ સમયના સંજોગોમાં શોધાયો એ સમજવું પણ એટલું જ અગત્યનું છે.
એકદમ બરાબર. આ પુસ્તક છે ને આપણને એક લાંબી ઐતિહાસિક સફર પર લઈ જાય છે.
ક્યાંથી ક્યાં સુધી?
શરૂઆત પ્રાચીન ગ્રીક વિચારકોના ફિઝિકાથી જ થાય છે, એટલે કે પ્રકૃતિનો અભ્યાસ. પછી મધ્યયુગ આવે, એમાં ઇસ્લામિક અને યુરોપિયન વિદ્વાનોનું યોગદાન. પછી આવે છે વૈજ્ઞાનિક ક્રાંતિ, જ્યારે ગણિત અને ભૌતિક જગતનો અભ્યાસ ભેગા થયા. પછી જ્ઞાન પ્રાપ્તિ યુગ, એનલાઇટેનમેન્ટ, એમાં પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રનો વિકાસ. પછી 19મી સદીનું ક્લાસિકલ ભૌતિકશાસ્ત્ર. અને પછી 20મી સદીની બે મોટી ક્રાંતિઓ, સાપેક્ષવાદ અને ક્વાન્ટમ મિકેનિક્સ. અને છેલ્લે બીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થયેલો બિગ સાયન્સનો યુગ.
બાપરે, આ તો બહુ લાંબી સફર છે. અને આ આખી સફરમાં પુસ્તક મુખ્યત્વે શું બતાવવાનો પ્રયત્ન કરે છે?
મુખ્ય ઉદ્દેશ્ય બતાવવાનો છે કે દરેક યુગના ભૌતિકશાસ્ત્રીઓએ કેવા સવાલો પૂછ્યા, એમણે કઈ પદ્ધતિઓ વાપરી અને જે પરિણામો મળ્યા એનું અર્થઘટન કેવી રીતે કર્યું.
હા
હા, આ બધું જ છે ને એ સમયની બૌદ્ધિક અને ભૌતિક પરિસ્થિતિઓથી બહુ જ પ્રભાવિત હતું. પુસ્તક એમ નથી કહેતું કે ભૌતિકશાસ્ત્ર એટલે ખાલી તર્ક અને બુદ્ધિની રમત. ના, એ કહે છે કે આ તો માનવીય પ્રયત્નો, મહત્વાકાંક્ષાઓ અને ક્યારેક મર્યાદાઓની એક આખી ગાથા છે, અને એ પણ બતાવે છે કે ભૌતિક શાસ્ત્રનો હેતુ શું છે, મતલબ એ શું જાણવા માંગે છે, શું સિદ્ધ કરવા માંગે છે, એ પણ સમય સાથે બદલાતું રહ્યું છે.
ચાલો, આ બહુ રસપ્રદ છે. હવે થોડું વિગતમાં જઈએ. પુસ્તકના જે જુદા જુદા ઐતિહાસિક તબક્કા છે એના પર નજર કરીએ. શરૂઆત કરીએ પ્રાચીનકાળ અને મધ્યયુગથી, જેને હેલબ્રોન ફિઝિકા કહે છે.
હા, તો આ યુગમાં મુખ્યત્વે કોનું રાજ હતું? એરિસ્ટોટલના વિચારોનું. ઓકે, એમની પદ્ધતિ કેવી હતી? ગુણાત્મક અને હેતુવાદી, ટેલિયોલોજિકલ જેને કહેવાય. મતલબ દરેક વસ્તુનો એની પ્રકૃતિ પ્રમાણે એક હેતુ હોય, એક નિશ્ચિત સ્થાન હોય, અને એની ગતિ કેમ થાય તો એના અંતિમ હેતુ તરફ જવાની વૃત્તિને કારણે.
દાખલા તરીકે
પથ્થર નીચે કેમ પડે? કારણ કે એનું પ્રાકૃતિક સ્થાન પૃથ્વી પર છે. અહીં કેવી રીતે કરતા શા માટે પર વધુ ભાર હતો, ગણિતનો ઉપયોગ તો બહુ જ ઓછો.
અને પછી મધ્યયુગમાં શું થયું? એમાં કોઈ ફેરફાર આવ્યો?
મધ્યયુગમાં ખાસ કરીને ઇસ્લામિક જગતના જે વિદ્વાનો હતા એમણે ગ્રીક જ્ઞાન સાચવી રાખ્યું. એટલું જ નહીં, એમાં વધારો પણ કર્યો. અને યુરોપમાં ખ્રિસ્તી ધર્મશાસ્ત્ર અને એરિસ્ટોટલના દર્શન વચ્ચે મેળ બેસાડવાના પ્રયત્નો થયા. આ સમયમાં ચર્ચ અને જે નવી યુનિવર્સિટીઓ સ્થપાતી હતી એમણે આ બૌદ્ધિક કાર્યને સંસ્થાકીય ટેકો આપ્યો.
એટલે જ્ઞાન સાચવી રાખવાનું અને વ્યવસ્થિત કરવાનું કામ થયું.
હા, એ ખૂબ મહત્વનું બન્યું. એમનું મુખ્ય કાર્ય એ સમયે જે જ્ઞાન હતું એને વ્યવસ્થિત કરવાનું અને સમજાવવાનું હતું, એમ કહી શકાય.
પછી આવ્યો મોટો બદલાવ, વૈજ્ઞાનિક ક્રાંતિ, લગભગ 1550 થી 1700. હેલબ્રોન એને મિશ્ર ગણિત કહે છે. અહીં શું મિશ્ર થયું? શેનું મિશ્રણ?
અહીં મિશ્રણ થયું ભૌતિક જગતના અભ્યાસનું અને ગણિતનું, અને આ જ ક્રાંતિકારી હતો.
અચ્છા,
પ્રશ્નો પૂછવાની રીત જ બદલે જઈ. પહેલા શા માટે વાળા પ્રશ્નો હતા ને, પથ્થર શા માટે નીચે પડે છે, એના બદલે હવે કેવી રીતે વાળા પ્રશ્નો પૂછાવા લાગ્યા. આ પદાર્થ કેવી રીતે નીચે પડે છે, એની ગતિનું ગાણિતિક વર્ણન શું, આ ભૌતિક શાસ્ત્રના લક્ષ્યમાં એના ગોલમાં એક મોટો ફેરફાર હતો.
સમજાઈ ગયો. અને આ બદલાવ લાવનારા મુખ્ય લોકો કોણ હતા?
ઘણા હતા, પણ મુખ્યત્વે કોપરનિકસ. એમણે સૂર્યકેન્દ્રી મોડેલ આપ્યું, જૂની માન્યતાને પડકારી. પછી કેપ્લર, એમણે ગ્રહોની ગતિના ચોક્કસ ગાણિતિક નિયમો આપ્યા.
અને ગેલિલિયો?
હા, ગેલિલિયો તો ખરા જ. દૂરબીનથી નિરીક્ષણો કર્યા, ગણિતનો ઉપયોગ કર્યો, અને એમની વાત રજૂ કરવાની કળા, રિટોરિક જેને કહેવાય, એ પણ જબરદસ્ત હતી. પ્લસ એમને શક્તિશાળી આશ્રયદાતાઓ, પેટ્રન્સ પણ મળ્યા.
એટલે ખાલી શોધ કરવી પૂરતી નથી?
ના, બિલકુલ નહીં. એને રજૂ કરવી, એના માટે સમર્થન મેળવવું, એ પણ એટલું જ જરૂરી છે. ગેલિલિયોની સફળતા આ જ બતાવે છે.
આ જ સમયમાં પેલું યાંત્રિક તત્વજ્ઞાન, મિકેનિકલ ફિલોસોફી પણ આવ્યું ને, એ શું હતું?
હા, એ એવી વિચારધારા હતી કે આખું બ્રહ્માંડ છે ને એ એક મોટા મશીન જેવું છે, જેમ કે ઘડિયાળ, અને એ ભૌતિક નિયમો પ્રમાણે ચાલે છે.
એટલે કોઈ હેતુ બેતુ નહીં?
ના, દરેક ઘટનાનું કારણ પદાર્થોની ગતિ અને એમની વચ્ચેની અથડામણમાં શોધવાનું, કોઈ અંદરના હેતુમાં નહીં. અને આ વિચારધારાના શિખર પર કોણ? આઇઝેક ન્યૂટન.
ન્યૂટન, જેમણે બધું બદલી નાખ્યું.
હા, એમનું પુસ્તક પ્રિન્સિપિયા મેથેમેટિકા, ગતિના નિયમો આપ્યા, સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો, પૃથ્વી પરની ગતિ અને આકાશમાં ગ્રહોની ગતિ બધાને એક જ ગાણિતિક માળખામાં બાંધી દીધા.
અને આ જ સમયે લંડનમાં રોયલ સોસાયટી જેવી નવી વૈજ્ઞાનિક સંસ્થાઓ પણ બની, જેણે આવા સંશોધનને પ્રોત્સાહન આપ્યું, પ્રસિદ્ધિ આપી. આ સંસ્થાઓએ વૈજ્ઞાનિકની ભૂમિકાને પણ વધુ ઔપચારિક બનાવી, સ્વીકૃત બનાવી.
ન્યૂટન પછી આવી 18મી સદી, જ્ઞાન પ્રાપ્તિનો યુગ. એહેલબ્રોન આને પ્રાયોગિક ભૌતિકશાસ્ત્ર કહે છે. અહીં શું મુખ્ય રહ્યું? આ સમયમાં ભૌતિકશાસ્ત્ર એક અલગ પ્રાયોગિક વિજ્ઞાન તરીકે વધારે સ્પષ્ટ રીતે ઉભરી આવ્યું, અને અહીં છે ને નવા નવા વૈજ્ઞાનિક સાધનોનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું.
કયા સાધનો?
ટેલિસ્કોપ સુધર્યા, હવાના પંપ આવ્યા, સ્થિર વિદ્યુત પેદા કરવાના જનરેટર બન્યા, આ સાધનોને લીધે નવા પ્રયોગો શક્ય બન્યા, નવી શોધો થઈ.
જેમ કે વીજળી.
હા, બરાબર. વીજળી, જે પહેલાં ખાલી અમીરોના ઘરમાં મનોરંજનનો ખેલ ગણાતી હતી, એનો પદ્ધતિસર અભ્યાસ શરૂ થયો. કુલોમ જેવા વૈજ્ઞાનિકોએ એના ગાણિતિક નિયમો શોધ્યા અને પેરિસ, બર્લિન જેવી રાજધાનીઓમાં સરકારી વૈજ્ઞાનિક એકેડમીઓ બની. એમણે સંશોધન માટે પૈસા આપ્યા, સ્પર્ધાઓ યોજી, પ્રકાશનો કર્યા. આનાથી ભૌતિકશાસ્ત્ર એક વ્યવસાય તરીકે સ્થપાયું.
ઓકે, એટલે પ્રયોગો અને સાધનો પર ફોકસ વધ્યો અને પછી આવી 19મી સદી, ક્લાસિકલ ભૌતિકશાસ્ત્રનો સુવર્ણયુગ. એ સમયની મોટી સિદ્ધિઓ કઈ હતી?
આ યુગ હતો એકીકરણનો, મતલબ જુદા જુદા ભૌતિક સિદ્ધાંતોને ભેગા કરીને એક મોટો સિદ્ધાંત બનાવવાનો પ્રયાસ. થર્મોડાયનામિક્સમાં ઊર્જા સંરક્ષણનો નિયમ આવ્યો.
અને પેલું મેક્સવેલનું?
હા, એ સૌથી મોટું એકીકરણ, જેમ્સ ક્લર્ક મેક્સવેલ. એમણે વીજળી, ચુંબકત્વ અને પ્રકાશ આ ત્રણે અલગ લાગતી વસ્તુઓને એક જ ગાણિતિક સમીકરણોના સેટમાં બાંધી દીધી. આ તો અદ્ભુત સિદ્ધિ હતી.
ખરેખર એવું લાગ્યો હશે ને કે બસ હવે કુદરતના બધા રહસ્યો ખુલી ગયા.
હા, ઘણાને એવું જ લાગતું હતું કે ભૌતિકશાસ્ત્ર હવે પૂરું થવા આવ્યું છે. આ યુગમાં ભૌતિકશાસ્ત્રનું વ્યવસાયીકરણ પણ મજબૂત બન્યું, ખાસ કરીને જર્મનીની યુનિવર્સિટીઓમાં. ત્યાં રિસર્ચ અને શિક્ષણ બંને પર ખૂબ ભાર હતો. આ સમયનો ધ્યેય જાણે એવો હતો કે પ્રકૃતિના મૂળભૂત નિયમો શોધી કાઢવા અને એક સુસંગત ચિત્ર બનાવવું.
પણ કંઈક ખૂટતું હતું ને, પેલો ઇથરનો સિદ્ધાંત.
હા, એ પણ હતું. પ્રકાશના તરંગોને ચાલવા માટે એક માધ્યમ જોઈએ એવી કલ્પના હતી ઇથર, જે પછી ખોટી સાબિત થઈ. એટલે એવું નથી કે બધું સીધી લીટીમાં જ ચાલ્યું, ભૂલો પણ થઈ.
અને પછી 19મી સદીના અંતે અને 20મી સદીની શરૂઆતમાં તો બધું જાણે ઉથલપાથલ થઈ ગયું. આધુનિક ભૌતિકશાસ્ત્ર આવ્યું. આ ઉથલપાથલ કેમ થઈ?
કારણ કે કેટલાક નવા પ્રયોગોના પરિણામ એવા આવ્યા જે ક્લાસિકલ ભૌતિકશાસ્ત્ર સમજાવી શકતું નહોતું. પેલું બ્લેક બોડી રેડિયેશન, ફોટોઇલેક્ટ્રિક અસર, આવા કોયડાઓ હતા. અને આ કોયડા ઉકેલવાના પ્રયાસમાંથી જ બે મોટી ક્રાંતિઓ થઈ. પહેલી હતી આલ્બર્ટ આઇન્સ્ટાઇનની સાપેક્ષતાની થિયરી,
જેણે સમય અને અવકાશની આપણી સમજ જ બદલી નાખી. ખરું ને?
બિલકુલ. સાપેક્ષતાએ કહ્યું કે સમય અને અવકાશ એબ્સોલ્યુટ નથી, એ નિરીક્ષકની ગતિ પર આધાર રાખે છે. દ્રવ્યમાન અને ઊર્જા વચ્ચેનો સંબંધ આપ્યો, E=mc². અને ગુરુત્વાકર્ષણને બળ નહીં પણ સ્પેસ ટાઈમનું વળવું છે એમ કહ્યું. આ તો મૂળભૂત વૈચારિક બદલાવ હતો.
અને બીજી ક્રાંતિ હતી ક્વોન્ટમ મિકેનિક્સ. આ સમજવી થોડી અઘરી લાગે છે, નહીં?
હા, છે તો ખરી. ક્વોન્ટમ મિકેનિક્સ અણુ અને પરમાણુના સ્તરે પદાર્થ અને ઊર્જા કેવી રીતે વર્તે છે એ સમજાવે છે, અને એ આપણા રોજિંદા અનુભવથી બહુ જુદું છે.
કોણે કોણે કામ કર્યું એના પર?
ઘણા બધા હતા. મેક્સ પ્લેન્ક, નીલ્સ બોર, વર્નર હાઇઝનબર્ગ, એરવિન શ્રોડિંજર. એમણે કહ્યું કે ઊર્જા સળંગ નથી પણ નાના પેકેટમાં આવે છે, ક્વોન્ટા. અને સૌથી વિચિત્ર વાત, એણે નિયતિવાદનો, ડિટર્મિનિઝમનો અંત આણ્યો.
એટલે
ક્લાસિકલ ભૌતિકશાસ્ત્ર એમ માને કે જો તમે અત્યારની સ્થિતિ બરાબર જાણતા હો તો ભવિષ્યની આગાહી ચોક્કસ કરી શકો. પણ ક્વોન્ટમ મિકેનિક્સ કહે છે કે અણુના સ્તરે તમે ખાલી સંભાવનાઓ, પ્રોબેબિલિટીઝ વિશે જ વાત કરી શકો, ચોક્કસ પરિણામ નહીં.
પેલો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત.
હા, એ જ, કે તમે કોઈ કણની ચોક્કસ જગ્યા અને ચોક્કસ ગતિ એક જ સમયે જાણી જ ના શકો. કુદરતમાં જ એક મૂળભૂત અનિશ્ચિતતા છે.
બાપરે, આ તો ફિલોસોફી જેવું લાગે છે. આના પર તો બહુ ચર્ચા થઈ હશે વૈજ્ઞાનિકોમાં.
થઈ જ હતી, ખૂબ ઉગ્ર ચર્ચાઓ. પેલી સોલ્વે કોન્ફરન્સ થતી હતી, એમાં આઇન્સ્ટાઇન અને બોર જેવા દિગ્ગજો વચ્ચે ક્વોન્ટમ મિકેનિક્સના અર્થઘટન પર લાંબી દલીલો ચાલતી. આ બતાવે છે કે વિજ્ઞાન ખાલી પ્રયોગો અને ગણતરી નથી, એ વિચારોનો સંઘર્ષ અને સંવાદ પણ છે. અહીં ભૌતિકશાસ્ત્રનો હેતુ શું બની ગયો? વાસ્તવિકતાના ખૂબ ઊંડા, વિચિત્ર લાગતા સ્તરને સમજવાનું.
અને પછી છેલ્લો તબક્કો, 1945 પછીનો બિગ સાયન્સ, વિરાટ વિજ્ઞાન. આ નામ કેમ પડ્યું?
આ નામ પડ્યું બીજા વિશ્વયુદ્ધ અને ખાસ તો મેનહેટન પ્રોજેક્ટને કારણે. પેલો અણુબોમ્બ બનાવવાનો પ્રોજેક્ટ.
હા,
યુદ્ધ પછી છે ને વૈજ્ઞાનિક સંશોધનનું આખું સ્વરૂપ, એનું કદ બધું જ બદલાઈ ગયું. હવે રિસર્ચ મોટી ટીમો દ્વારા થવા લાગ્યું, સરકાર તરફથી જંગી ભંડોળ મળવા લાગ્યું, સાધનો પણ ખૂબ મોટા, મોંઘા, જટિલ વપરાવા લાગ્યા, જેમ કે પોર્ટિકલ એક્સેલરેટર.
અને સરકાર ને લશ્કર સાથે પણ જોડાણ વધ્યું.
હા, ખૂબ ગાઢ બન્યું. સરકાર, ઉદ્યોગો, લશ્કરી હિતો, વિજ્ઞાન આ બધા સાથે જોડાઈ ગયું.
આના કોઈ ઉદાહરણ?
જેમ કે યુરોપમાં સર્ન છે, ત્યાં કણ ભૌતિકશાસ્ત્રનું રિસર્ચ થાય છે. અથવા પેલું હબલ ટેલિસ્કોપ છે અવકાશમાં.
હા,
આ બધા બિગ સાયન્સના ઉદાહરણ છે.
અને આનાથી ભૌતિકશાસ્ત્રીની ભૂમિકા પણ બદલાઈ.
હા, ભૌતિકશાસ્ત્રીની ઓળખ જ બદલાઈ ગઈ. પેલો એકલો સંશોધક હવે ભાગ્યે જ જોવા મળે. હવે એ એક મોટી ટીમનો સભ્ય છે, પ્રોજેક્ટ મેનેજર છે, ફંડરેઝર છે. અને આના કારણે વિજ્ઞાનની સામાજિક અને નૈતિક જવાબદારીઓ વિશે પણ નવા સવાલો ઊભા થયા છે.
વાહ, પ્રાચીન ગ્રીસના તત્વચિંતનથી શરૂ કરીને આજના સર્ન સુધીની સફર ખરેખર અદ્ભુત છે. તો આ આખી ચર્ચામાંથી કયા મુખ્ય વિષયો અથવા સંદેશાઓ આપણે તારવી શકીએ, જરા ટૂંકમાં કહીએ તો?
પહેલો અને સૌથી અગત્યનો સંદેશ તો એ જ છે કે ભૌતિકશાસ્ત્ર એટલે શું, એનો અર્થ અને એનો હેતુ એ સમય સાથે બદલાતો રહ્યો છે. પ્રાચીન ફિઝિકાનો હેતુ પ્રકૃતિના હેતુ સમજવાનો હતો. આજે કદાચ બ્રહ્માંડના મૂળભૂત કણો અને નિયમો શોધવાનો છે. આપણે ઘણીવાર વિજ્ઞાનને સ્થિર માની લઈએ છીએ, પણ એવું નથી, એ પરિવર્તનશીલ છે.
બીજો મુદ્દો મને પેલો સંસ્થાઓના મહત્વનો લાગ્યો. યુનિવર્સિટીઓ, અકાદમીઓ, સરકારી સંસ્થાઓ, આ બધા વગર ભૌતિકશાસ્ત્રોનો ઇતિહાસ આવો ન હોત.
બરાબર.
એમણે જ્ઞાન બનાવવા, સાચવવા અને ફેલાવવા માટે જરૂરી માળખું પૂરું પાડ્યું. અને આ વાત તો આજે પણ એટલી જ સાચી છે, ખાસ કરીને આપણે ભારતમાં રિસર્ચ અને ઇનોવેશન માટે સારું વાતાવરણ બનાવવા માંગતા હોઈએ ત્યારે.
ત્રીજો મુદ્દો છે ભંડોળ અને આશ્રયનો, પેટ્રનેજ. ગેલિલિયોને મેડિસી પરિવારનો ટેકો, ન્યૂટનને રોયલ સોસાયટીનો. આજે સરકારો અને કંપનીઓ પૈસા આપે છે.
હા,
કોણ પૈસા આપે છે અને શા માટે આપે છે એના પરથી ઘણીવાર રિસર્ચની દિશા નક્કી થાય છે, એની પ્રાથમિકતાઓ નક્કી થાય છે. આજે કોણ નક્કી કરે છે આ બધું, એ વિચારવા જેવો પ્રશ્ન છે.
ચોથો મુદ્દો પેલો ત્રિકોણ, સિદ્ધાંત, પ્રયોગ અને સાધન, થિયરી, એક્સપેરિમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ.
હા, હેલબ્રોન બતાવે છે કે આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. નવા સાધનોથી નવા પ્રયોગો થાય, પ્રયોગોથી નવા સિદ્ધાંતો બને અથવા જૂના ખોટા પડે. સિદ્ધાંતો નવા પ્રયોગો અને સાધનો માટે દિશા આપે.
એટલે ખાલી પુસ્તકિયું જ્ઞાન કામ ના લાગે?
ના, પ્રાયોગિક આવડત અને સારા સાધનો પણ એટલા જ જરૂરી છે. અને પાંચમો મુદ્દો છે ગણિતની ભૂમિકા, જે સતત વધતી ગઈ. વૈજ્ઞાનિક ક્રાંતિ પછી ભૌતિકશાસ્ત્ર વધુ ને વધુ મેથમેટિકલ બનતું ગયું.
પેલું ગણિતની અતાર્કિક અસરકારકતા.
હા, યુજીન વિગ્નરે કહેલું કે આ અમૂર્ત ગણિત ભૌતિક દુનિયાનું આટલું સચોટ વર્ણન કેવી રીતે કરી શકે છે, એક મોટો અને રસપ્રદ સવાલ છે. અને એ ભૌતિકશાસ્ત્રના વિકાસ પાછળ એક મોટું પ્રેરક બળ પણ રહ્યું છે.
આ પુસ્તકમાં ઘણા વિચારો એવા છે જે આપણને આમ વિચારતા કરી દે. ચલો એવા કેટલાક મુખ્ય વિચારોની વાત કરીએ જે પુસ્તકની મૂળ ભાવનાને પકડે છે.
એક મુખ્ય વિચાર તો એ છે કે વિજ્ઞાન ક્યારેય વેક્યુમમાં, શૂન્યાવકાશમાં નથી થતું. એ હંમેશા એના સમય અને સ્થળની સંસ્કૃતિ, સમાજ, રાજકારણ આ બધાથી પ્રભાવિત હોય છે. વૈજ્ઞાનિકો પણ સમાજનો જ ભાગ છે. એમની માન્યતાઓ, એમના પૂર્વગ્રહો, એમને મળતી તકો, આ બધું એમના કામને અસર કરે છે. એટલે વિજ્ઞાન અને સમાજનો સંબંધ અતૂટ છે.
બીજો રસપ્રદ વિચાર પેલો પ્રશ્નોનો બદલાવ, વૈજ્ઞાનિક ક્રાંતિ વખતે શા માટેથી કેવી રીતે તરફ જવું.
હા,
આ ખાલી પ્રશ્ન નહોતો બદલાયો, પણ દુનિયાને જોવાની, સમજવાની આખી રીત બદલાઈ ગઈ હતી. જ્યારે તમે સવાલ બદલો છો ત્યારે જવાબો પણ બદલાય છે,
જ્ઞાનની દિશા પણ બદલાય છે.
ત્રીજો વિચાર એ છે કે વૈજ્ઞાનિક પ્રગતિ એટલે ખાલી જૂનામાં નવું ઉમેરવું એવું નથી. દરેક નવી પેઢી છે ને, એ આગળના કામનું ફરી મૂલ્યાંકન કરે છે, એનું નવું અર્થઘટન કરે છે.
જેમ ન્યૂટને ગેલિલિયોના ખભા પર ઊભા રહીને જોયું.
હા, અને આઈન્સ્ટાઈને ન્યૂટનના સિદ્ધાંતોની મર્યાદાઓ ઓળંગી. વિજ્ઞાનનો વિકાસ એક સતત ચાલતા સંવાદ જેવો છે, એક ડાયલોગ.
અને ચોથો વિચાર, બિગ સાયન્સના યુગમાં વૈજ્ઞાનિકની બદલાયેલી ઓળખ.
બરાબર.
પેલો એકાંતમાં કામ કરતો જીનિયસ, એના બદલે હવે વૈજ્ઞાનિક એક મોટી ટીમનો ભાગ છે. એને ફંડિંગ લાવવાનું છે, પબ્લિક રિલેશન્સ કરવાનું છે, ઘણું બધું.
હા,
આ બદલાવ વૈજ્ઞાનિકની સામાજિક જવાબદારીઓ પર પણ પ્રકાશ પાડે છે ને.
ચોક્કસ. અને છેલ્લો વિચાર જે વારંવાર આવે છે તે છે શુદ્ધ સંશોધન અને એના વ્યવહારુ ઉપયોગો વચ્ચેનો સંબંધ.
પ્યોર એન્ડ અપ્લાઇડ રિસર્ચ. હા, ક્યારેક મૂળભૂત વિજ્ઞાનની કોઈ શોધ અચાનક કોઈ નવી ટેકનોલોજી બનાવી દે, જેમ કે ક્વોન્ટમ મિકેનિક્સમાંથી ટ્રાન્ઝિસ્ટર અને લેસર બન્યા. તો ક્યારેક કોઈ વ્યવહારુ સમસ્યા ઉકેલવા જતાં નવો વૈજ્ઞાનિક સિદ્ધાંત મળી જાય. આ બંને એકબીજાને મદદ કરે છે.
તો આટલી બધી ઊંડી ચર્ચા પછી એમ લાગે કે આ પુસ્તકમાંથી જે સમજ મળી એ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
મને લાગે છે કે પહેલી વાત તો એ છે કે કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કે ઇનોવેશન કેવી રીતે થાય છે એ સમજવામાં મદદ મળે. સફળતા માટે ખાલી ટેલેન્ટ પૂરતું નથી, એને પોષતું વાતાવરણ જોઈએ, સહયોગ જોઈએ, રિસોર્સ જોઈએ, સંસ્થાકીય ટેકો જોઈએ. આ વાત કોઈ સ્ટાર્ટઅપ હોય કે સમાજમાં કોઈ ફેરફાર લાવવો હોય, બધે લાગુ પડે.
હા, ભારતમાં આપણે રિસર્ચ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવું હોય તો આમાંથી ઘણું શીખવા જેવું છે.
શિક્ષણમાં પણ આનો ઉપયોગ થઈ શકે. વિજ્ઞાનને ખાલી સૂત્રો અને તથ્યોની જેમ ગોખવવાને બદલે
હા,
એના ઇતિહાસ સાથે, એમાં થયેલા સંઘર્ષો સાથે, એની પાછળની માનવીય વાર્તાઓ સાથે ભણાવીએ તો વિદ્યાર્થીઓને વધુ રસ પડે, પ્રેરણા મળે, એ સમજી શકે કે આ વિચારો કેવી રીતે જન્મે છે, કેવી રીતે વિકસે છે.
અને જાહેર નીતિમાં, ગવર્નમેન્ટ પોલિસીમાં
ત્યાં પણ ઉપયોગી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ક્યાં પૈસા રોકવા, કેવી રીતે રોકવા, કયા પ્રકારની સંસ્થાઓ વધુ અસરકારક રહી છે, આ બધું સમજવા માટે ભૂતકાળના અનુભવો કામ લાગે.
જેમ કે બિગ સાયન્સના ફાયદા અને ગેરફાયદા બંને જોઈને ભવિષ્યના પ્રોજેક્ટ્સનું આયોજન કરવું.
બરાબર. અને કદાચ સૌથી અગત્યનું, તે આપણને ક્રિટિકલ થિંકિંગ અને બૌદ્ધિક નમ્રતા શીખવે છે.
કેવી રીતે?
કોઈ પણ જ્ઞાન કે વિચારને એના સંદર્ભમાં જોવાનું શીખવે છે. જેમ ભૂતકાળની ઘણી વૈજ્ઞાનિક માન્યતાઓ આજે ખોટી સાબિત થઈ, એમ જ આજે જે સાચું લાગે છે એ કદાચ ભવિષ્યમાં અધૂરું કે ખોટું પણ નીકળે.
એટલે કટ્ટર નહીં બનવાનું.
હા, આ સમજ આપણને કટ્ટરતાથી દૂર રાખે છે. જ્ઞાનની યાત્રા અનંત છે અને આ પુસ્તક એ યાત્રાના કેટલાક મહત્વના પડાવ અને વળાંકો બહુ સરસ રીતે બતાવે છે.
તો અંતમાં આ આખી ચર્ચામાંથી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મહત્વનો મુદ્દો કયો રહ્યો? કોઈ એક વાત જે તમને સ્પર્શી ગઈ હોય?
મારા માટે એ સમજવું સૌથી વધુ પ્રભાવશાળી રહ્યું કે કેવી રીતે વૈજ્ઞાનિક સંસ્થાઓ, પછી એ શરૂઆતની યુનિવર્સિટીઓ હોય કે રોયલ સોસાયટી જેવી અકાદમીઓ હોય કે પછી આજના સર્ન જેવા મોટા કોમ્પ્લેક્સ હોય, કેવી રીતે આ સંસ્થાઓ વિજ્ઞાનના વિકાસની દિશા અને એના સ્વરૂપને ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વ્યક્તિગત પ્રતિભા જરૂરી છે, પણ એને ખીલવા અને ટકવા માટે યોગ્ય સંસ્થાકીય માળખું અને ટેકો એટલો જ જરૂરી છે.
અને મને સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે ન્યૂટન હોય કે આઇન્સ્ટાઇન, આવા મોટા દિમાગ પણ એમના સમયના વિચારો, સામાજિક દબાણો અને જે સાધનો ઉપલબ્ધ હતા એની મર્યાદાઓથી બંધાયેલા હતા.
બરાબર.
એમની પ્રતિભા કોઈ શૂન્યાવકાશમાં નહોતી વિકસી. એ ખરેખર બતાવે છે કે વિજ્ઞાન અંતે તો એક ઊંડી માનવીય પ્રવૃત્તિ જ છે. સફળતા, નિષ્ફળતા, આશા, નિરાશા, બધું જ છે એમાં.
આ બધી વાત પછી એક છેલ્લો વિચાર મનમાં આવે છે કે ભવિષ્યમાં ભૌતિક શાસ્ત્ર કેવું હશે, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ જેવી ટેકનોલોજી, એ વૈજ્ઞાનિક શોધની પ્રક્રિયાને કેવી રીતે બદલશે? શું ભવિષ્યમાં એઆઈ પોતે જ નવા સિદ્ધાંતો બનાવશે? અને જો એવું થાય તો પછી વૈજ્ઞાનિક હોવાનો અર્થ શું રહેશે?
ખરેખર બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન સાથે જ આપણે આજની આપણી આ જ્ઞાન ગોષ્ઠીને અહીં વિરામ આપીએ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.